यत संगा नष्ट पाप सपदि मम गतम घोर अज्ञान मूलम माया मोह तथा मे सपदि विगलितो नष्ट संदेह वृत्ति। जय महाराज, आपना सानिध्य मां आपे आपेला बोध थी मारा जीवन मां मारा मन मां थी बधाज भ्रम नष्ट थई गया अने ते पण तर तज जण कान मां वात कही होय तरत मानी जाय छे जे वार लागे એનું નામ સપદી તરત જ ચપટી વગાડતા વાર લાગે કશું શોધવા જવું પડે કશું ભેગું કરવું પડે બસ ચપટી વગાડવી છે એક સેકન્ડ નીંદર વાગી જાય એમાં તરત જ એ શબ્દનો ભાવ છે। तो जय महाराज ना सानिध्य मा एमना शरण मा आवी एटले सपदी तरत ज माया मोह तथा मोह माया बधा ज नष्ट पामी जाए उभा ज ना रही सके नाश पामी जाए। जेम रू नो ढगलो होय पांदड़ा नो ढगलो होय એમાં દીવાસળી મૂકી એટલે તરત જ બળીને ખાક થઈ જાય। એમ આપણા જીવનના જે મોહ માયા છે ને આપણે જાતે જો છોડાવવા જઈશું ને તો નહીં છૂટે નહીં છૂટે નહીં છૂટે। ક્યારે જન્મો જન્મ લખ 84 ના ફેરામાં નહીં છૂટે માયા મોહ। અત્યારે છોડી દેવો જોઈએ તરત જ આંખ ભી એ થઈ જશે તરત જ દુઃખી થઈ જવાશે મોહ માયાની અંદર। ગમે એટલો માણસ જ્ઞાની હશે શક્તિશાળી હશે પણ મોહ માયાના બંધનમાંથી ક્યારે છૂટી શકે જ નહીં। ગમે એટલો તાકાત વાળો ભમરો હોય જંગલમાં વૃક્ષના થડિયાને ડાળા આખા પાર એની પર કાણું પાડી દે એવી તાકાત ભમરામાં। પણ એ ભમરો જો કમળના ફૂલની અંદર બેસી ગયો અને કદાચ સાંજ પડે કમળ બીડાઈ ગયું તો એ ભમરો જે લાકડાના થડિયા આખાને આખા કોરી નાખે એ પેલા કમળના ફૂલને કાપી શકે નહીં। કેટલો સરસ ભાવ છે એની અંદર, રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, સવાર રાત્રિ જશે સવાર થશે એટલે સૂર્ય ઉગશે અને કમળ ખીલશે એટલે હું નીકળી જઈશ। ઇથમ વિચાર્યતિ કોશગતે દ્વિરેફ દ્વિરેખ ભ્રમર, ર બે વખત આવે છે એટલે એનું નામ છે દ્વિરેફ સંસ્કૃતમાં। પણ એટલામાં સવારે સૂર્યોદય થતા સુધીમાં તો હાથીઓનું ટોળું એ સરોવરમાં આવ્યું અને હા હંત હંત નલિની ગજ ઉજ્જહાર, એ કમળના વેલાને સૂંઢમાં પકડી ઉખાડીને કિનારા પર ફેંકી દીધું। ભમરો બહાર નીકળી શક્યો નહીં, માયા ને મોહ કમળ સાથે ને ફૂલ સાથે ની માયા, ફૂલને બે ડંખ મારે તો કાપીને બહાર નીકળી જવાય પણ મોહ આસક્તિ બહાર નીકળી શકે નહીં। ભમરો મૃત્યુ પામ્યો મોહ માયાના બંધનની અંદર। માણસ મૃત્યુ સામે જૂજશે પણ મોહ માયાના બંધનો નહીં નિવારી શકે। સંસારની અંદર આવા સંબંધો માણસને જલ્દી છૂટવા દેતા નથી, અને જેમ જાય જીવ છોડવા તેમ તેમ બાંધે આડ. હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રીછા. જેમ જેમ જીવ જાય છોડવા તેમ તેમ બાંધે આડ. ચૈતન્ય ને ચિન્યા વિના કુશળ ક્યાંથી હોય? પણ ક્યારે હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રીછા. ગુરુ મહારાજ ની કૃપા બને ત્યારે જ આ સંભવ છે, મોહ માયાના બંધન માંથી તમે મુક્ત થઈ શકો. અને જે મહારાજ બેઠા છે આપણા સૌના માટે, એ બંધનો કાપવા માટે, તોડવા માટે જે મહારાજ બેઠા છે. એક ઉંદર ને અને સિંહ ને મિત્રતા થઈ ગઈ. એટલો મોટો સિંહ અને ઉંદરાવડો નાનો, પછી હું તું મને જીવતદાન આપ તો હું તમને કામ લાગીશ. સિંહે કશું ના કર્યું, કઈ બોલ્યો નહીં કે સારું જાઓ. એક વાર થયું એવું, સિંહ ને માટે જાળ પથરીને જંગલમાં ફસાયો સિંહ, ને ત્રાડ પાડીને ઉંદર એના દરમાંથી નીકળ્યો કે શું કે મહારાજ ચૂકો છો? જો તમે બોલશો બીશો નહીં, ગભરાશો નહીં, બૂમો ના પાડશો. એને દાંતમાંથી લોહી નીકળ ત્યાં સુધી બધી આખી જાળ કાપી નાખી. અને પેલો શિકારી પકડવા વાળો આવે તે પેલા સિંહને મુક્ત કરી નાખ્યો. સિંહે ઉંદરને પણ બચાવ્યો. આમ ગુરુ શિષ્યના સંબંધો બંધન માંથી મુક્ત કરાવવા માટેના છે. માયા મોહ તથા મે સપદી ગલિતો, ગલિત એટલે ગળી જવું, ઓગળી જવું. ગલિત એટલે ક્યાં તો વધારે ગળી ગયા છે, વધારે પાકી ગયા છે. એમ માયા મોહ આ તો માત્ર માયા ને મોહ જ છે, બીજું કશું જ નથી. એવો પાક્કો ભરોસો થઈ ગયો. ગલિતા એટલે આ બધું નાશ પામવા વાળું છે, નષ્ટ થવા વાળું છે, સાચું નથી જ. ગમે એટલા સંબંધો બાંધ્યા હશે તો કોઈક દિવસ સંબંધો આપણને છોડી નાખશે, ક્યાં તો આપણે સંબંધોને છોડવા પડશે, મૂકીને જવાનું છે. બધા આપણા સંબંધો ઘણા બધા માણસો મૂકીને જતા રહે છે, તોડી નાખે તો કોક દાડો આપણે વારો આવશે, આપણે બધાના સંબંધો તોડીને જવાનું છે. આ જે સાચી સમજ છે એનું નામ ગલિતા, પરિપક્વતા આવી જવી. જેમ કહે ને કે ભાઈ આ ફળ ગળી, આ દાર ગળી ગઈ, એમ જ કે છે ને. દાર ગળી ગઈ એટલે શું થાય? કોઈ પી ગયો નહીં, પણ ઓગળી જવી દાર. એમ માયા મોહની જે આપણા મનની અંદર ભ્રાંતિ છે એ ભ્રાંતિ ગળી જાય. સપદી વિગલિતા, વિ ઉપસર્ગ છે, ગલિત ગળી જવી, પણ વિશેષ રૂપે ખતમ થઈ ગઈ. એટલે જય મહારાજના સાનિધ્યમાં, અને સ્વાભાવિક છે કે જ્યાં જ્ઞાનનું સ્વરૂપ બિરાજતું હોય, જ્યાં જ્ઞાનનો પ્રકાશ જ હોય, ત્યાં માયા મોહના અંધારા ક્યાં ઉભરી શકવાના હતા? માયા મોહના અંધારાને જીવનમાં સમજી રાખવા માટે છે. જીવનને સમજણપૂર્વક શાંતિથી સુખેથી રહીને કેળવવા માટે છે, બોલવા માટે નથી. જામે તારો સંબંધ તોડી નાખ્યો, નથી તૂટી શકવાનું. જરૂરિયાત તો આ શરીરની પડવાની છે, જીવવા માટે. શરીરને ઇન્દ્રિયોના સુખ ભોગવવા માટે મનને ચલાવવું પડવાનું તું છે. જરૂરિયાત બધાની જ પડવાની છે. પણ એને સમજણ પૂર્વક આપણે પોતાનામાં સાચી રાખવાનું છે, મનથી સમજવાનું છે, બોલવાથી નહીં. આ જે જ્ઞાન છે માયા મોહ તથા અમે બધી ગલિતો, એ જીવનમાં સમજવા માટે છે, બોલવા માટે નથી, એવા વાતો કરવા માટે નથી. પણ માણસ પોતે પોતાના મનથી સમજણ પૂર્વક રે કે ભાઈ આ તો સ્વપ્નવત ક્ષણ ભંગુર સંસાર છે, પરસ્પરનો નાતો છે, પણ એ બધા આપણને છોડી જશે, ક્યાં તો એક દાડો આપણે છોડીને જવું પડશે, એ સમજણ રહી. છતાંય ઘરમાં બધા સાથે તો રહેવાનું, સમજણ પૂર્વક રહેવાનું, પણ આપણી સમજણ એ રહેવી જોઈએ કે જેને કારણે દુઃખ ન થાય, પીડા ન ઉભી થાય, આપણા જીવનની શાંતિ ગુમાવી ન પડે. પણ જ્યાં આસક્તિ થઈ, માયા મોહનો વળગાટ થયો, ત્યાં આપણા પોતાના જીવનની શાંતિ આપણે ખોઈ બેસવાના. રહેવાનું બધાની સાથે, વ્યવહાર બધાનો સરખો, ઘર છોડીને કઈ ભાગી જવાનું નથી, એ સાધુ થવાની કોઈ જરૂર નથી. પણ સમજણ પૂર્વક આપણા સ્વભાવને સાધુ બનાવી દો. ઘર છોડવાની જરૂર નથી, પણ સમજણ પૂર્વક વ્યવહારને નો ત્યાગ કરી દો. પણ સમજણ પૂર્વક જીવવું છે, ખાવું તો પડશે, પાણી એ પીવું પડશે, ઊંઘવું પડશે, જાગવું પડશે, તો આ બધું સહજ છે. પણ એ સાહજિક ક્રિયાને જેમ આપણે પોતાના જીવન અંદર વણીએ છીએ, છતાંય હળવાશ રહેતી હોય છે, એવી રીતે જ આપણા ઘરના પરિવારના સંસારના વ્યવહારને પણ એવો હળવો બનાવી દેવાનો કે આપણને હેરાન ન કરે. જીવન સમજણ પૂર્વક જીવવાનું છે, બાકી તો કોઈ શાંતિથી જીવવા દેવાનું નથી. આજુબાજુથી અનેક ઉપાધિઓ ગોદા માર્યા જ કરતી હશે, અમથામ થાય, આપણે કશું નહીં કર્યું હોય તો રસ્તે ચાલતા કોઈ આમ થોડું ગોદો મારી દેશે. એટલે ત્યાં આગળી આપણી સમજણ આપણે ગુમાવવી નહીં. જે કઈ બાબતો છે, પરિસ્થિતિને હળવાશથી એક બાજુ કરી નાખવાની. પહેલાના જમાનામાં વાવમાં પાણી પીવા જઈએ, ઉતરીએ ત્યારે ઉપર હોય તેમ આગું કરી નાખે, પછી ધીરે ધીરે ખોબે ખોબે પાણી પી લે. આપણે પીધું છે, વાવમાંથી થોડું આમ આગું કરી નાખે. અત્યારે ભલે બેક્ટેરિયા અને પેલું જે કઈ આવતું હોય બધું, નવું નવું બોટલનું જ પાણી પીવું, બીજું ના પીવું, એ તો ઢારિયાના પાણી પીવા પડે, તળાવના પાણી પીધા જ ગીલી દંડા રમતા રમતા તરસ લાગે. ઉનાળામાં ક્યાં જઈએ તળાવમાંથી, એક બાજુ પેલી ભેંસ પીતી હોય, એક બાજુ કૂતરું પાણી પીતું હોય, કઈ કશ કોઈ બેક્ટેરિયા નથી લાગ્યા. હવે તો આ શું કેવાય, મિનરલ વોટર પીએ ને તો ઉડતા શરીરમાં બીજા રોગ પેસી જશે. એમાં આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે ને, એ આવા પાણી પી પીને આપણે ખતમ કરી નાખીએ છીએ. એટલે એ જેમ બધું આગું કરીને પાણી ખોબો પી લઈએ ને તરસ, એમ આ ઘરના જીવનના સંસારના વ્યવહારમાં જે કઈ અડચણો હોય તે હળવાશથી આગે કરી લઈ અને આપણે આપણું કામ કરી લઈ, સ્વાર્થ નહીં, હા સાહજિકતાને માટે, બધાને હડસેલી મૂકવા અને પછીથી આપણું એ નહીં. પણ એની પાછળનો ભાવ એક જ કે સાહજિકતા આપણામાં હોય અને સમજણપૂર્વક એ બધાને આપણી સમજણની પરિપક્વતા એવી હોય એના વડે આપણે દુઃખી ન થઈએ. ભલે આજુબાજુથી ગમે તેવી ઉપાધિઓ આવ્યા જ કરશે, આવવાની જ છે, આવતી રહેવાની જ છે, એમાં શંકા નથી. પણ આપણે એ ઉપાધિઓને થોડીક અળગી કરીને આપણું કામ શાંતિપૂર્વક થઈ જાય. અને એ બાબતને કહ્યું કે સપદી વિગલિતા, સમજણ પૂર્વક મેં મારું જે કઈ છે જીવન એને પૂરું કરવું, પૂરું કર્યું. બસ આ વસ્તુ આપણી પાસે હોય તો માયા મોહની અંદરની જે આસક્તિ છે, આસક્તિના બંધન બહુ જબરા હોય છે. એકવાર અમરદાસ ખારાવાળાને ત્યાં જવાનું થયેલું, ત્યાં જમ્યા અને પછી કે આપણે સાંજે નીકળી જઈશું ત્યાંથી, ગાડીમાં બેઠા એમના દીકરા ને દીકરી મીરા, એ ગાડીમાં બેસતા બેસતા 5-10-25 વખત મીરા 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 ગાડીમાં બેઠ. એ કહું જુઓ કદાચ શરીર છૂટી છે ને તો ભૂત થશો તમે, આની પાછળ દુર્ગતિ થશે તમારી. તકે વાત સાચી છે કે આસક્તિ બહુ કહે છે. તો આવી આસક્તિ કે જે માણસને પોતાને દુખી કરી નાખે, આપણી સમજણ એવા પ્રકારની હોય કે આપણા પોતાની શાંતિ સેજ પણ વિક્ષિપ્ત ના થાય, ખલીલ ના થાય. કૃષ્ણંકર શાસ્ત્રી દાદાજી હતા, કરદમ 32 વર્ષની ઉંમરે અકસ્માતમાં થઈ ગયા. પૌત્રના હાથે અગ્નિ સંસ્કાર કરાવ્યા ઉંચકીને એના હાથે, પણ આંખમાં એક આંસુ નહીં. અને ત્યાર પછી મળવા બધા વાતો કરવા બેઠા તો પણ હળવાશ. હવે જેને આખી જિંદગી સત્સંગ કથાઓ જ કરી હોય અને લોકોને ખૂબ સારામાં સારો બોધ આપ્યો હોય, એ વ્યક્તિ જો આવા સમયે પોતાની જાતને આટલી સ્થિરતાથી પકડી ન રાખે તો પણ એ પોતાના જીવનમાં એટલી જેને કહેવાય કે કઠોરતા વાપરીને પણ પોતાની જાતને એટલી નિયંત્રણમાં રાખી કે એના પ્રત્યે વ્યાકુળતા વિકળતા કે આંસુ નહીં, સાહજિકતા. તો એ છે માયા મોહો તથા અમે સપદી વિગલિતા, નાશ પામી ગયા હોય. કેમ કે આવા વિદ્વાનો જેને કહેવાય કે પીડતા જેનામાં હોય, ઘણામાં પ્રૌઢતા હોય પણ પીડતા ના હોય, ઉંમર થઈ ગઈ હોય પણ એનામાં છીછરાપણું હોય, તો આ પીડતા એવી હોવી હોય કે પોતે સમજણ પૂર્વક માયા મોહથી ઉપર ઉઠીને ભાઈ આ તો હવે સહજ છે, એ ગયો તો કાલે મારે જવાનું છે, આટલી દ્રઢ સમજ આપણા પોતામાં રહેવી જોઈએ. એની પાછળ આક્રંદ નહીં. તો જય મહારાજના સાનિધ્યમાં રહેવાનું છે આ તો, અને જય મહારાજના સાનિધ્યમાં આવ્યો એટલે આ બધી જ પ્રકારની ઉપાધિઓ સપદી ગલિતા, તરત જ નાશ પામી જાય. જેમ પાણી પી એટલે તરસ છીપે જ, થાળી પીરસાઈ હોય કોળીઓ મોઢામાં જેમ મૂકવા મળી એટલે ભૂખ ભાગવાની જ છે, એમ જય મહારાજ નું સાનિધ્ય, જય મહારાજ નો સત્સંગ, જય મહારાજ નું દર્શન, જય મહારાજ નું સ્મરણ આપણા જીવનની જે આસક્તિ ને દેહાધ્યાસની બધી અશક્તિઓ છે ને એને ભાગી જ નાખે, તૃપ્ત કરી દે સાચી સમજણથી. અને સાચી સમજણથી તૃપ્ત થયા પછીથી માયા મોહના દુઃખ ભૂખની દુઃખ સતાવે ખરી, કે મને જે મારા જે પૂરતું ભોજન આપી દીધું છે માયા મોહના આ ઢોકળા મારે ખાવા નથી. તો આ પ્રકારની સમજણ માણસને શાંતિથી જીવવા દેશે. અને કહ્યું યત સંગાત, જેની સોબતે આ બધું મને મળ્યું એમને નથી મળ્યું. લક્ષ્મણદાસજી મહારાજે પણ પોતાની અનુભૂતિ કેટલી સરસ આપી, આ બધું જે કઈ સંસારના બંધનો છે એ બધા જ જય મહારાજ ના સાનિધ્ય માત્ર થી દૂર થઈ ગયા, નાશ પામી ગયા, એક પણ બચવા પામ્યું નથી. બોલો, એક પણ વ્યસન રહે નહીં, સહેજ પણ અણસમજ આપણામાં રહેવી ના જોઈએ. કે હવે અણસમજ શા માટે? બાકી તમે જોજો વ્યવહારમાં અમથી અમથી અણસમજ ઉભી થાય, ના કામની અણસમજ, નાની નાની બાબતોને વધારે પડતું મહત્વ આપી દઈને માણસ નાહકનો દુખી થતો હોય છે. ઘરમાં વાતાવરણ એટલું આમ ભડકે બળતું હોય, પછી કોઈક મિત્ર આવે અને વાતાવરણને જાણે અને પછી કે અરે આટલી નાની બાબતમાં આટલું મોટું સ્વરૂપ, આખા ઘરને તમે તો ભડકે બાળ્યું. હા, નતું સમજાયું, બાબત બિલકુલ નાના છોકરા રમતા હોય ને કઈક અવડચંડુ થઈ ગયું, પછી પતિ પત્ની એવા હા મામા થઈ ગયા હોય, બાપુ કે છે ને અણબોલા થઈ ગયા હોય, શિયાળામાં તાપતા હોય ને કે કોક નું ધોત્યું બળે છે, એવા અબોલા ના થવા જોઈએ. એમાં મારે શું, આ પરિસ્થિતિ નાની નાની બાબતમાં અણસમજમાંથી, અને જેવી પેલી નાના છોકરાની અણસમજ, પોતે ઘરમાં મા બાપ તરીકે હોય, બધું આખું સંચાલન, પણ બે જણને છે જ બાબતમાં રહ્યું જા, અને પછી જુઓ. તો આ જે અણસમજ ઉભી થાય છે એ અજ્ઞાનની છે, એને કારણે માણસ નાહકનો દુખી થાય, કઈ વસાત ના હોય. નાના છોકરા સારા એના કરતા તો રમી લડી ઝઘડી પાછા ફરી રમવા બેસી જાય, તો ઘરના મોટા વડીલો કરતા તો છોકરા ડાયા કે લડે ઝઘડે તે પાછા હાથે નાથે રમે, પણ પેલા ને કોક આઈ સમજાવે કલ્યા હા બાબા તમારા કઈ છેક નહીં, આવી બાબતમાં થતું હશે, પાછા સમજી જાય, સારું સારું પાછા ખાવા પીવા બેસે, કઈ નવું બનાવીને ખાઈ પીએ. તો જે માણસના જીવનનું જે અજ્ઞાન છે, એ અજ્ઞાન માણસને એના પોતાના ઘરમાં જ શાંતિથી જીવવા ના દે. વાત વાતમાં કઈક 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 ઉપાડો લીધો જ હોય, દાડો બે દાડા ગયા નથી, નવો ઉપાડો શરૂ થયો જ હોય, થાકી જાય ઘરવાળા, કંટાળે કે ભાઈ સાહેબ હવે અહીં તો મળ્યા જ ભલે ફરી, પણ જો માણસ જીવનમાં સમજણ કેળવી લે ને તો બધું. અરે એવી રીતે હોય, એક ભાઈ છે હજુ છે નથી એમને, એમને ઘેર જાય એટલે ઘરવાળા થોડાક તીજ પેલા આવે એટલે ફાયરિંગ શરૂ થઈ જાય, એટલે એક બાજુ ઉભા રહી જાય એ ભાઈ, પછી બરોબર ફાયરિંગ પૂરું થઈ જાય, હવે કઈ કેવું છે, પછી પાછું થોડુંક બોલે તો સાર સાર એક પાલો પાણી લાવી પી લઈએ, આટલી હળવાશ. એનું નામ સમજણ. પ્રત્યુત્તર આપીએ તો હળગે ને, પણ હળગવાની વસ્તુ જ નાખીએ નહીં તેની દિવાળી ઓલવાઈ જ જાય, જેટલી જેટલી હળગાઈ નાખે એટલી ઓલવાઈ જ જાય એની મેતે. પણ આપણે ઘાસે નાખેલ અને રૂઈ નાખેલ એટલે પછી ઘરમાં ભડકા જ થાય. જે સમજણ એ જો માણસ પોતાના જીવનમાં કેળવી લે કે આવેશમાં છે બોલી લેવા દો, હમણાં ચૂપ રહો, બધું પૂરું થઈ ગયું, પછી પાછું હાલો થાળી જમી લો કે છે, અમે થઈ ગયો એટલે ભડકોય કરે ને પાછું જમાડીએ દે. ભડકાનો તાપ ભલે શિયાળો ની ટાળ તો ઉડાડે, કઈક આપણામાં ટાળક આવી હોય તો થોડીક ગરમી લાવી દે. હેર જય મહારાજ નું સાનિધ્ય એ આપણા સૌને માટે એક એટલું બધું લાભદાયક છે કે આપણા જીવનને મોટામાં મોટો આશરો સહારો. લક્ષ્મણદાસજી મહારાજના માધ્યમથી કે આટલું બધું આ સમજાવ્યું કે માયા મોહ તથા મે સપદી વિગલિતો નષ્ટ સંદેહ વૃત્તિ. એમાં કોઈ સંદેહ ની કોઈ શંકા જ નથી કે આ બધો સંસાર તો આવો જ છે, પણ જય મહારાજ નું સાનિધ્ય આ બધામાંથી બહાર કાઢનારું છે. એટલે આપણે પોતે આપણા જીવનની અંદર સમજી લઈએ, ગમે તેવી પરિસ્થિતિની અંદર અશાંત થવું નહીં, બિલકુલ ધીરજ રાખે. ધૈર્યાદિ સદગુણયુતમ શુભ શાંત વૃત્તિમ. વૃત્તિઓ આપણી શાંત રહી, ઉશ્કેરાવી ના જોઈએ. પણ જો વૃત્તિઓ ઉશ્કેરી ગઈ, મન ઉશ્કેરાઈ ગયું અને પછી આખું શરીર આવેગમાં આવી ગયું, પતી ગયું, આ થઈ ઉપડી જાય, જીભે ચાલી જાય, પછી એમાં કોઈ નિયંત્રણ ના રહે, એનું કોઈ તોલ માપે રહે નહીં, પછી ટકે શેર ભાજી ટકે શેર ખાજા, બોલ્યું ના બોલ્યું બધું એવું કરી નાખે કે પછી હાથમાં ચાલ્યું ના રહે. અને એટલા માટે જ કે છે કે આપણા સૌને માટે લક્ષ્મણદાસજી મહારાજ કહ્યું, યત સંગા નષ્ટ પાપા માયા મોહ તથા મે સપદી વિગલિતો નષ્ટ સંદેહ વૃત્તિ યત સંગાત. જય મહારાજ.